ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वाग्नं निरग्रंथो गुरुमंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 24 जुलाई 2016 श्रीमद् राजचंद्र जी वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 756 पाना नंबर 580 संवत 1953 जैन मार्ग विवेक पोताना समाधानने अर्थे यथाशक्तिए जैन मार्गने जाण्यो छे तेनो संक्षेपे कई पण विवेक करूं छू। हवेना बधा निबंधों कृपाळुदेवे लख्या छे परंतु मुश्किली ए थई छे के बधा निबंधों पूर्ण स्वरूप में मळ्या नथी। कोई में बे पेरेग्राफ कोई में त्रण पेरेग्राफ एवा मळ्या छे। संपूर्ण पाठ ए निबंधनो उपलब्ध थई शक्यो नथी। अहीं जैन मार्ग विवेक ए शीर्षक छे एटले जैन मार्ग ने समझवा माटे विवेक जोईए। विवेकनी दृष्टि न होय तो मात्र कोई वांचन थी कोई विषय वस्तु समझी न शकाय। तो जैन मार्ग ने जारे समझवो होय त्यारे कया प्रकारनी विवेकनी दृष्टि जोईए अहीं मूकी छे। विवेकनो अर्थ पृथक्करण करवू। सत्य शू असत्य शू शाश्वत शू क्षणभंगुर शू हितकारी शू अहितकारी शू नित्य शू अनित्य शू एमांथी आगळ जड शू चेतन शू अनेक प्रकारना विकल्पो द्वंद्व विचारणा અને એના આધાર ઉપર શબ્દો તો એમ જ આવ્યા કરતા હોય પણ એમાંથી આ બોધ તત્વનો જે લેવાનો છે એક વાત હોય છે લૌકિક અને એક વાત હોય છે અલૌકિક। તો જ્યારે જ્યારે ભાષામાંથી કોઈ પણ ભાષા વાંચીએ ત્યારે જો લૌકિકના સંબંધમાં વાંચતા હોઈએ તો એ દ્રષ્ટિકોણથી વંચાય અને અલૌકિક સંબંધમાં વાંચતા હોઈએ તો એનું અર્થાંતર અલૌકિક થવું જોઈએ। એ જો વિવેક ન આવે તો આપણને ઘણીવાર શાસ્ત્રમાંથી, ઉપદેશ નોંધમાંથી, સત્પુરુષોના બોધમાંથી, પણ યથાર્થ દ્રષ્ટિ જે ઉપલબ્ધ થવી જોઈએ તે થતી નથી. કારણ કે વાંચનારને વિવેક નથી. અહીંયા જૈન માર્ગ વિવેક, જૈન માર્ગનું સ્વરૂપ સમજવું હશે તો કયા પ્રકારનો વિવેક આવશ્યક છે. જૈન દર્શનમાં એક સૂત્ર બહુ મજાનું છે, ભેદ જ્ઞાન. પ્રત્યેક વસ્તુમાંથી આપણને જ્ઞાન જ થાય, માહિતી મળે. કોઈ પણ વસ્તુ વાંચીએ તો આપણી જાણકારી વધે, ઇન્ફોર્મેશન છે મળે. પણ જૈન દર્શન કે જે ભેદ જ્ઞાન થવું જોઈએ. ભેદ જ્ઞાન એટલે પૃથક્કરણ, શું ગ્રાહ્ય અને શું અગ્રાહ્ય. એ વાંચનારનો પોતાનો વિવેક જોઈએ, શું સત અને શું અસત. એ જો એનો વિવેક ન હોય તો એ શાસ્ત્રમાંથી પણ અવળું સમજે. કૃપાળુદેવે મોક્ષમાળાના પાઠમાં લખ્યું છે કે વિવેક એ ધર્મનો પર્યાય છે. વિવેક વિનાની જો સમજણ આવશે તો અધર્મ જ થશે. એટલે અહીંયા બહુ સરસ રીતે આપણને, આપણી પાસે તો એક જ પેરેગ્રાફ છે, પછી અપૂર્ણ હોવાને કારણે આ પાઠ પૂરો મળતો નથી. પણ એની અંદર આપણે દ્રષ્ટિ મળી જશે આપણને. જૈન માર્ગ વિવેક એ શીર્ષક મૂકીને કૃપાળુદેવ પોતે લખે છે કે પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે, તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું. મેં મારા સમાધાન માટે જૈન માર્ગને જે રીતે જાણ્યો છે, હું જે રીતે સમજ્યો છું, વિતરાગના માર્ગને, તીર્થંકરોના બોધને, કેવળ જ્ઞાનીઓના ઉપદેશને અને શાસ્ત્રોના ઉદ્દિષ્ટને, મને જે રીતે મારી પ્રમાણે, મારી સમજ પ્રમાણે હું સમજ્યો છું, જૈન માર્ગની યથાશક્તિએ, મારી જે શક્તિ હતી એ પ્રમાણે, તો એ હું હવે અહીંયા વિવેક કરું છું, એ હું બતાવું છું, એ હું તમને સમજાવું છું, એ લખું છું. જ્ઞાનીઓની વિનમ્રતા કેવી છે? પહાડ જેવી જ્ઞાનની ઊંચાઈ છે કૃપાળુદેવની. જન્મ જન્માંતરનું જ્ઞાન થઈ ગયું છે, જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું છે. આ તો 30મા વર્ષે લખાય છે. 7 વર્ષે એમને તો આ પ્રકારનો ઉઘાડ થયો છે, અને છતાં પણ લખે છે કે મારી યથાશક્તિએ. એમની યથાશક્તિ એટલે કેટલી શક્તિ! એ જે થયું છે એનો સંક્ષેપમાં તમને લખું છું. કોઈને વિશેષ થયું હોય છે, કોઈને ઓછું થયું હશે. આપણને પણ કદાચ આપણો અભ્યાસ ઓછો હશે તો પણ વિવેક દ્રષ્ટિ છે કે નહીં, પરમાર્થની દ્રષ્ટિ છે કે નહીં. જાણ્યું ઘણું, જેમ નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો, શાસ્ત્રો બધા કંઠસ્થ થઈ ગયા. જાણ્યું ઘણું પણ જીવને જ જાણ્યો નહીં કે તત્વ તરીકે, અરૂપી તત્વ આ જગતમાં, ચૈતન્ય તત્વ એવું જીવ તત્વ છે તો જાણ્યો નહીં. કારણ કે વિવેક નહોતો, જે દેખાય તે માનું. હવે આવી મૂઢતા હતી તો જગતમાં બધું કંઈ દેખાતું નથી. તો આવી જે કોઈ બંધ વૃત્તિ રાખીને અભ્યાસ કરે અથવા સાંભળે તો કે આપણે તો જે સાબિત થાય, જે દેખાય, મને હાથમાં આપો તો હું જાણું અને તો ઈચ્છે માનું. આવી મૂઢતા એને મતિની મૂઢતા કહે છે. કે ભાઈ, વસ્તુનું સ્વરૂપ તો રૂપી પણ છે અને અરૂપી પણ છે, દ્રશ્ય પણ છે અને અદ્રશ્ય પણ છે, ક્ષણભંગુર પણ છે અને શાશ્વત પણ છે, જડ પણ છે અને ચેતન પણ છે. તારામાં દ્રષ્ટિ હોવી જોઈએ. દ્રષ્ટિ વિના ચોપડા વાંચવા બેસી ગયો છું, અને ગમે તે પ્રકારની ઉટપટાંગ વાતો કર્યા કરે છે એ કોઈ તત્વજ્ઞાન પામ્યાનું લક્ષણ નથી. વાચાળતા હોય, બોલતા આવડે, બે શબ્દ બોલે, તર્ક કુતર્ક કર્યા કરે, પરંતુ એનાથી એને સત્વ ન મળે. તત્વની પ્રાપ્તિ કરવી જોઈએ. જગતમાં તત્વનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. કૃપાળુ દેવે એટલા માટે અહીંયા લખ્યું કે જૈન માર્ગને મેં જાણ્યો છે, તત્વથી જાણ્યો છે, શબ્દોથી નહીં. મોક્ષમાળાના બીજા પાઠમાં ધર્મની વ્યાખ્યા કરી છે, એમાં કહ્યું છે કે ધર્મનો બીજો દયા સમાન. એ સમજાવ્યા પછી છેલ્લે લખ્યું કે તત્વરૂપે જે જાણે તે જન પહોંચે શાશ્વત સુખે, શબ્દથી નહીં. દયા ધર્મ છે, દયા ધર્મ છે, દયા ધર્મ છે, વાત સાચી. તત્વથી શું સમજ્યા? કોની દયા, કોના તરફ દયા, શું કામ દયા? તો દયા જગતના જીવ તત્વ પ્રત્યે થાય, અને જીવ તત્વમાં સામંજસ્યથી, કોઈ જીવ જુદો નથી એવી અભેદ દ્રષ્ટિ હોય તો જીવમાં દયાના પરિણામ આવે, નહીં તો ન આવે. ઊંચ નીચેના હોય, કોઈ જુદા જુદા વર્ણના, જાતિના, આવા બધા ભેદથી જેનામાં જોવાની દ્રષ્ટિ હોય એનામાં દયા ન આવે. મારા તારા જોતો હોય એનામાં શું દયા આવે? પોતાનાને પારકા આવા ભેદ પાડીને જોતો હોય. અભેદ દ્રષ્ટિ જ્યારે જીવ તરફ થાય, પ્રાણી માત્રમાં અભેદ દ્રષ્ટિ, પ્રત્યેક જીવ ચૈતન્ય છે, બાકી તો આખું જગત જડ છે. જો આખા લોકની અંદર જો કોઈ હોય તો જીવ તત્વ છે જે ચેતન છે, એના તરફ જેને અભેદ દ્રષ્ટિ આવી છે એને દયા જે પ્રગટે, કે એવો કોઈ જીવ કર્મના કારણે કોઈ દુઃખી થતો હોય, કોઈ પીડાતો હોય, કોઈ રીબાતો હોય, કોઈ સીજાતો હોય, તો એના તરફ એને કરુણા. તીર્થંકરોને, જ્ઞાનીઓને આવી દ્રષ્ટિથી જગતના જીવો કર્મથી પીડાતા અને દુઃખથી રીબાતા જોઈ અને કરુણાની દ્રષ્ટિ આવી. કરુણા હમ પાવત હૈ તુમકી, એટલે એમણે બોધ આપ્યો. પોતે તો પામી ગયા હતા, જેણે જેણે બોધ આપ્યા છે એમણે પોતાને કાંઈ મેળવવાનું બાકી રહ્યું નથી. કેવળ જ્ઞાન થયા પછી એમને શું બાકી છે? તો ત્યાર પછી ભગવાન મહાવીર જેવા 30-30 વર્ષ સુધી બોધ આપે, 3 કલાક સવારે ને 3 કલાક સાંજે, 2 પ્રહરની દેશના આપે, એ પોતાના માટે નથી આપતા, પણ જગતના જીવો પ્રત્યેની આ જે મૈત્રી છે, કરુણા છે, એની ભાવના એને કારણે આપે છે. તો એને આ ભાવ દયા છે એનામાં, કે જગતનો કોઈ પણ જીવ અજ્ઞાનને કારણે કર્મબંધ કરીને દુઃખી ન થાય અને અજ્ઞાનથી એ છૂટે. અજ્ઞાનથી છૂટશે તો દોષથી છૂટશે, કર્મથી છૂટશે, દુઃખથી છૂટશે. આ બધી તેની જંજાળ છે, પરિવાર છે. એકવાર જ્ઞાન પ્રાપ્ત થયું યથાર્થ તત્વનું, તો દુઃખના કારણો પછી નહીં રહે, દુઃખના કારણોને એ છેદી નાખશે. જેમ મોહથી દુઃખ છે, રાગથી દુઃખ છે, કષાયોથી દુઃખ છે, પણ મને કારણોની ખબર નથી. જો મને કારણોની ખબર પડે તો મોહ ન કરું. જ્યાં જ્યાં મોહ થાય છે ત્યાં મમત્વ છે, માટે મોહ છે. આ મારું છે, બીજાનું નથી, પારખું પરાયું. આવી દ્રષ્ટિકોણ જ્યાં ભેદની આવી ત્યાં જીવને પોતા પ્રત્યેનો મોહ છે. શરીર અને શરીર સંબંધી વ્યક્તિઓ અને વસ્તુઓ એના પ્રત્યે મમત્વ જાગે છે. એ મમત્વ જાગવાને કારણે એને મોહ થાય છે, મોહને કારણે કષાયો થાય છે, કષાયોથી બંધ પરિણામ આવે છે. કષાય એ આશ્રવનું સ્વરૂપ છે. તો આ વસ્તુ એને જો ખબર પડે કે મને આ કારણ મળી ગયું, મારા પરિભ્રમણનું કારણ, મારા ભવચક્રનું કારણ, મારા અનંત જન્મ મરણનું કારણ, મારા બંધનનું કારણ મોહ દશા છે, તો એમાંથી નીકળી જશે. જો જ્ઞાન થશે તો અજ્ઞાનથી જે દુઃખોનું સર્જન થયું છે તે ટળી જશે. આપણા તમામ દુઃખોનું કારણ અજ્ઞાન છે. આ જીવના તમામ દુઃખોનું કારણ અને દુઃખોની પરંપરાનું કારણ માત્ર અને માત્ર અજ્ઞાન છે. જ્ઞાનીના બોધથી જો એને એ વિવેક વાપરીને એ બોધ જાણે તો એનું અજ્ઞાન ટળી જાય. અને અજ્ઞાન ટળે તો બંધના કારણો ટળે, અને બંધના કારણો ટળે, દુઃખના કારણો ટળે, દોષના કારણો ટળે તો આ જીવ મુક્ત થાય. યોગ પ્રકાશ નામના ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે આ વાત મૂકી છે. એમણે ચોથા પ્રકાશમાં કહ્યું કે અજ્ઞાનના કારણે ઉદ્ભવેલા દુઃખોની પરંપરાનો અંત લાવવાનો એકમાત્ર ઉપાય જ્ઞાનની પ્રાપ્તિ છે, અને જ્ઞાન વિવેકથી મળે, શબ્દથી ન મળે. શબ્દ ગમે એટલા વાંચો, ઇન્ટરપ્રિટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે એનો શું સમજ્યા, કયા દ્રષ્ટિકોણથી સમજ્યા, એનો પર્સ્પેક્ટિવ તમને શું મળ્યો. શબ્દ તો અણે વાંચ્યા, ને બીજાએ પણ વાંચ્યા, બાજુવાળાએ વાંચ્યા, ત્રીજાએ વાંચ્યા, બધાએ વાંચ્યા, પણ દરેકને જુદી જુદી પ્રાપ્તિ થાય છે. કોઈમાં આખો પોતાના સ્વ અસ્તિત્વનો પ્રકાશ થાય છે, અને કોઈને કંઈ થતું નથી. તો આ વસ્તુ છે એ વિવેક ઉપર આધારિત છે. સરસ. એ કહે છે, એક કંઈ સંક્ષેપમાં એની બે ચાર વાતો હું કહું છું. તે જૈન માર્ગ, જૈન માર્ગની ઓળખ આપે, તે જૈન માર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. આ વાક્ય હવે આપણે વિવેક આપણો શું, આ તો વાંચી લીધું, બધા વાંચ્યું, પછી કે સમજાણશું, કંઈક સમજાણું નહીં, કોઈને થોડું સમજાણું, કોઈને 2 ડિગ્રી, કોઈને 5 ડિગ્રી, કોઈને 8 ડિગ્રી, પણ કંઈક વાત આવી. આમાં હોવાપણું છે એને હોવાપણે માને છે, તેમાં શું નવું કીધું, અને જે નથી તેને નહીં હોવાપણે માને છે. પેલું સૂત્ર આપ્યું તો તરત વિચાર થાય, અસ્તિ અને નાસ્તિ, જે નથી તે નથી જ, જે શાશ્વત નથી તે નાસ્તિ છે. જેમ આપણે કહીએ કે આત્માનું હોવાપણું છે પણ શરીરનું ન હોવાપણું છે, કારણ કે સમયોચિત સંયોગની અવસ્થા છે, એ સ્વરૂપ નથી, એ સ્વયંભૂ નથી. આત્મા સત છે, ત્રિકાળા બાધિત છે, અને આ અલ્પકાલિક છે. આ ઉત્પન્ન થયું અને ઘસાઈ જશે, જીર્ણ શીર્ણ થઈને અદ્રશ્ય થઈ જશે. આનું તો હોવા પણ વયું ગયું. તો આ બે વિવેક આવ્યો કે હું જેને મારા પણ શરીર માનું છું એનું નહીં હોવા પણ છે. જગતના પદાર્થો, પૂતગલના રચનાઓ બધી, આ અનેક પ્રકારના આપણે ભોગ ઉપભોગમાં જે પદાર્થો વાપરીએ છીએ એ શાશ્વત છે? એ કંઈ જગતની એ કઈ રચના શાશ્વત છે? ભાવના બોધમાં પહેલી ભાવના આવે છે અનિત્ય, કે આ જગત અનિત્ય છે, સંસાર અનિત્ય છે. સંસાર એટલે સંસારનું કોઈ પણ સ્વરૂપ, સંસારની કોઈ પણ ચીજ, સંસારની કોઈ પણ રચના અને સંસારની કોઈ પણ ઘટના, એના ઉપર વિચાર કરો, એ શાશ્વત છે? ગમે તેવું મકાન બાંધવું હશે, મહેલ બાંધો હશે, શાશ્વત છે? ખંડેર થાય જ. તો આ તત્વની દ્રષ્ટિ આવી. એટલે જ્ઞાનીઓ કે છે જગત મિથ્યા છે, તું એને મોહથી મારાપણું માની અને એમાં આકર્ષણથી એના પ્રત્યે લોભાય છે. એ સુખ આપશે, એ આપશે, હવે એનું પોતાનું ઠેકાણું નથી, તે સુખ ક્યાંથી આપશે? સામાન્યમાં સામાન્ય રોજના દ્રષ્ટાંતોથી ચાલીએ, બહુ તત્વજ્ઞાનમાં ન જઈએ. સરસ મજાનું શાક આપણે બનાવ્યું છે આજે અને ખાધું, થોડું સ્વાદિષ્ટ લાગ્યું, મજા આવી. એ નહીં પડ્યું છે અને રાત્રે એમને ભાણામાં આપે તો કે શાકમાં અમે કાંઈ બીજું નાખ્યું નથી, નવું ઉમેર્યું નથી કે નવું કાંઈ કાઢી લીધું નથી, સવારે તમને જે ભાવ્યું હતું એ જ આપ્યું છે, વસ્તુ એના નથી. જે દૂધ પીધું એ બીજે દિવસે એના નથી, પડ્યું છે, રાખ્યું છે, પણ આપણે એમ લાગે ના બગડી ગયો. જગતનું સ્વરૂપ વિનાશી છે, એનું નહીં હોવાપણું છે. એ છે, એ આભાસ છે. મારું જીવન, જીવિતવ્ય શરીરનું એ આભાસ છે, એ સમજાય? આજે હું આ વાત કરી રહ્યો છું એવી ખાતરી ખરી કે 5 મિનિટ પછી એ હું હોઈશ? આ જ રીતે વાત કરતો હોઈશ, કરી શકીશ? નથી. કેમ કે એનું હોવાપણું એ મિથ્યા છે, કાલ બાધિત છે, સંયોગો બાધિત છે. સંયોગોમાં જો કાંઈ ફરક થાય તો દિવસ છે અને સૂર્યનો અસ્તાચળ થયો તો અંધકાર થઈ ગયો. તો સંયોગોના કારણે રાત્રિ દિવસ ચાલ્યા કરે છે, સંયોગોના કારણે ઋતુઓ ચાલ્યા કરે છે. એમ બહુ સૂક્ષ્મતાથી વાસ્તવિક જગતની પરિસ્થિતિનો વિચાર કરતા મહાન તાત્વિક અને વિદ્વાન એવા શંકરાચાર્યજી શબ્દો મૂક્યો કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તું જે જોવે છે એ બધું મિથ્યા છે અને જોનારો છો એ સત છે. ત્રણ કાળમાં હું તો છું જ. અત્યારે આ દેહથી છૂટો થઈશ તો બીજા દેહમાં આવીશ, એક ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં આવીશ, એક લોકમાંથી નીકળીને બીજા લોકમાં આવીશ, પણ હું તો છું જ. સિદ્ધ લોકમાં જાઉં તો પણ હું તો છું જ, અને નરક ગતિમાં જાઉં તો છું, મનુષ્ય ગતિમાં પણ છું, તિર્યંચની ગતિમાં પણ છું, અને દેવલોકની ગતિમાં પણ હું તો છું જ. તો દેવલોકનું જગતને જોનારો પણ હું, નારકીના જગતને જોનારો પણ હું, અને આ જગત મૃત્યુલોકના જગતને જોનારો પણ હું. તો જગત મિથ્યા કે જગત સત, કે હું મિથ્યા? તો કે આ બધું વિનાશી છે, આનું નહીં હોવાપણું છે. કાળની અપેક્ષાએ, શાશ્વતની અપેક્ષાએ આનું નહીં હોવાપણું છે. એટલે સરસ પેલા વિદ્વાનો વાત કરે કે એક જ નદીમાં 2 વાર સ્નાન શક્ય નથી. શું કામ નથી? પાણી વહેતું છે. જે વખતે તમે સ્નાન કર્યું એની બીજી મિનિટે એ પાણી નથી. યુ કેન નોટ ટેક બાથ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર, નથી તમારું. આ સત્ય જગતના વિવેકી લોકોએ જોયું, આ વિવેક કે જગત મિથ્યા છે, જગત અસત છે, જગત વિનાશી છે અને હું અવિનાશી છું. આત્મા અવિનાશી છે, અસ્તિત્વ અવિનાશી છે. જોનારો, જાણનારો, દેખનારો, બોલનારો, કહેનારો, ચેતવનારો, વેદનારો એ અવિનાશી છે. અને જેના સંબંધી વાત કરે છે, બોલે છે, કહે છે, વેદે છે, ચેતાવે છે, એ બધું જ વિનાશી છે. અત્યારે આ છે અને અમુક સમય પછી એ નથી, એની સ્થિતિ નથી. આ વિવેક, વસ્તુના અસ્તિત્વ એનું રૂપ બદલાયા કરે, રૂપાંતર થયા કરે. આત્માનું રૂપાંતર ન થાય કદી, શરીરના રૂપાંતરો થાય, આત્માના ન થાય. તો જૈન માર્ગ એટલે જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે, અને નથી તેને નહીં હોવાપણે માને છે. એક વાર જે નહીં હોવાપણું જો બરોબર જે નથી એની બાબતમાં આપણને શ્રદ્ધામાં બેસી ગયું, માન્યતામાં બેસી ગયું, અભિપ્રાયમાં બેસી ગયું, તો એના પ્રત્યે મોહ થાય. કે ભાઈ આ તો તાત્કાલિક છે, એનો શું મોહ કરીને શું કરવું? ધર્મશાળામાં રહેવા ગયા હોય, રૂમ ગમે તેટલી સારી હોય, એના પ્રત્યે મોહ ન થાય. ટ્રાવેલિંગ કરતા હોય, લક્ઝરી બસમાં સીટ ગમે એટલી સારી મળી હોય, એને મોહ શું થાય? એના પ્રત્યે એટેચમેન્ટ થાય? ઘરની અંદર તો થાય જ. ઘરમાં તો જ્યારે જાય ત્યારે આપણે આપણી જગ્યાએ જ બેસવાનો આગ્રહ રાખીએ. એક ટૂંકી એ પ્રકારની બુદ્ધિ થઈ ગઈ છે, પણ અહીંયા તો ચોક્કસ ખબર છે કે આ કંઈ મારું નથી. એમ જ્ઞાનીઓ કે છે જગત ધર્મશાળા છે, અને આ બધા આત્માઓ મુસાફરની જેમ આવે છે અને જાય છે. હવે આવો બોધ તો બધા પાસેથી મળે છે, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ પરિણામ પામતો નથી. ક્યાંક મોહ થાય છે ને ક્યાંક નથી થતો, તો વિવેકની ખામી, વસ્તુ તો એ નહીં છે, પણ વિવેક નથી જાગતો. તો નહીં નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે. જો હવે જરા ડિટેલમાં સમજાવે છે કે આ લોકમાં હોવાપણું છે એમ કહીએ છીએ તો શું હોવાપણું છે ભાઈ, શું છે ને શું નથી? તો કે હોવાપણું બે પ્રકારે છે, જીવ અને અજીવ. તો આ જગતમાં બે જ પ્રકારના તત્વો છે, એક જીવ તત્વ અને બીજું અજીવ તત્વ. જીવ અને અજીવ એ પદાર્થ સ્પષ્ટપણે ભિન્ન છે, કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. જો ટૂંકામાં બોધ જ્યારે આવા પરમ જ્ઞાની સમજાવતા હોય સંક્ષેપમાં, અને આપણે બરોબર ઉપયોગપૂર્વક ગ્રહણ કરીએ, ગ્રંથોના ગ્રંથોથી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, જે દ્રષ્ટિ નહીં મળે, એ સમજ વિવેક દ્રષ્ટિ એક વાક્યના આપણી વિચારણામાંથી મળી જશે. કે બે જ પદાર્થો જગતમાં છે, જીવ અને અજીવ. એક જીવને બાદ કરો તો આ જગત કંઈ નથી. આ જગતમાં ઘણું છે એ જાણ્યું કોને? કીધું કોણે? જીવ સિવાય કોણે જાણ્યું? અને જીવના અભાવની અંદર આપણે ઘડી પર વિચાર કરીએ કે આપણે આપણી રીતે મૌન થઈ જઈએ, તો જગતમાં હજારો વસ્તુઓ છે, એને કોણ પ્રકાશે? એ વસ્તુઓ કહે છે કે હું છું? સૂર્ય કહે છે કે મેં પ્રકાશ, પ્રકાશ, હું પ્રકાશ્યો, ઉગ્યો છું? ફૂલ કહે છે કે હું ઉગ્યો છું? અનંત પદાર્થો અજીવ જગતની અંદર છે, એક પોતે પોતાને જણાવી શકતા નથી, અને પોતે પોતાને જાણતા પણ નથી. આ ટેબલ નથી જાણતું કે હું ટેબલ છું, પુસ્તક નથી જાણતું કે હું પુસ્તક છું, અને વાતાવરણમાં કંઈ અસર થઈ તો એને ખબર નથી. ગરમી થઈ, અગ્નિ આગ લાગી, તો ટેબલને ખબર નથી આગ લાગી છે, પુસ્તકને ખબર નથી આગ લાગી છે. આ બધાની અંદર જાણનાર કોણ? જીવ તત્વ કે અજીવ તત્વ? તો અજીવને કંઈ ખબર નથી. તો સમસ્ત અજીવ જગત એ જીવના કારણે જણાય છે. જાણનાર એ જીવ છે. એટલે અષ્ટાવક્ર ગીતા બહુ તત્વજ્ઞાનનો ગ્રંથ છે. એના ત્રીજા શ્લોકની અંદર અષ્ટાવક્ર મુનિજી કહે છે કે હે જનક રાજા, તું માને છે આ પંચભૂતનું હું શરીર છું, પણ એ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એનો સાક્ષી કોણ? કોણે કીધું કા છે? કોણ જાણે છે કા છે? કોણે અનુભવ્યું આ છે? કોણે વેદન કર્યું કે આ છે? એના સાક્ષી રૂપે જે છે એવો આત્મા તે તું છો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એનાથી આ મહાભૂતથી રચના થઈ છે. આ જાણ્યું કોણે? કીધું કોણે? અનુભવ્યું કોણે? એનું વેદન કોણે કર્યું? એટલે ચોથા શ્લોકમાં કીધો કે હે રાજન, તું એકવાર આ શરીરથી તારા આત્માને પૃથક કરી અને એને ચૈતન્યમાં સ્થિર કર. ચૈતન્યનો ગુણ છે પ્રકાશવાનો, જાણવાનો, બોલવાનો, કહેવાનો, આ બધું ચૈતન્યની શક્તિ છે. એમાં સ્થિત થા અને તું જો તો આખું જગત જ્ઞેયપણે તને દેખાશે. નથી તેને તે બે પ્રકાર જીવન અજીવ, એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. આ સમજવાનું કે બંને પદાર્થ ભિન્ન છે. જડતે જડત્રણ કાળમાં ચેતન ચેતન તેમ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કૃપાળુ દેવની એક પદ્યની રચના પણ કેટલી બધી અર્થગંભીર છે કે જે જડ છે ત્રણ કાળમાં જડ છે, આ જડ છે, આ ક્યારે ચેતન થશે? નહીં થાય. પરમાણુનો સંયોગ છે. આ પરમાણુના સંયોગમાંથી આ પરમાણુ વિખરાઈ જાય તો પાછું માટી થશે અને એ પરમાણુ બીજે વયા જશે, અને કોઈ બીજી રીતે થઈ જશે તો લાકડાના રૂપમાં થઈ જશે. જગતમાં બધી નવી નવી ચીજ મળે છે આપણને. કેટલી બધી નવી નવી શોધ થઈ, નવી નવી આઇટમ, ક્યાંક પ્લાસ્ટિકને, ક્યાંક એક્રેલિકને, ક્યાંક સ્ફટિકને, ક્યાંક રત્નોને, રોજ નવી નવી આઇટમ મળે. ધાતુઓમાં કેટલી નવી, મૂળ પરમાણુ બધા એ ના એ છે, એના સંયોગમાં ફરક થઈ ગયો, એની જે કેમિસ્ટ્રી બંધારણ છે એમાં ફરક થઈ ગયો, અને એ છૂટું પડી જાય એટલે પાછું વયું જાય. અત્યારે માર્બલ રૂપે છે, અમુક પ્રોસેસ અને અમુક પરિસ્થિતિ ઊભી થાય તો ગ્રેનાઇટ થઈ જાય, અને તો માટીનું ઢેફું થઈ જાય. આ જે વસ્તુ છે કે એ કોઈ પોતાનો સ્વભાવ છોડી શકે એમ નથી, એનો સ્વભાવ જડ છે તે જાણતો નથી, જાણી શકે નહીં, વેદી શકે નહીં, જોઈ શકે નહીં. જોવાનો, જાણવાનો, વેદવાનો સ્વભાવ જો હોય તો એ જીવમાં છે, જડમાં, અજીવમાં નથી. આ વિવેકથી વિચારીએ આપણે, જગતનું સત્ય સમજાતું જશે. જેની સાથે આપણે જીવીએ છીએ પણ આપણને હજુ હું કોની સાથે જીવું છું એની સભાનતા નથી. એ જ પદની અંદર કહ્યું કે બંધ મોક્ષ સેનાથી છે, તો કે જ્યાં લગ આત્મ અભાન. આત્મા અભાન છે ત્યાં સુધી બંધ અને મોક્ષ છે. બંધ એટલે એના પ્રત્યે મમત્વથી જોડાયો, મારાપણો માન્યું, જડમાં પોતાપણાની બુદ્ધિ કરી, આ બંધની અવસ્થા છે. જ્યાં લગ આત્મ અભાન, એ અભાનતા એની ટળી જાય, એને જો સભાનતા આવે બોધને કારણે, તો એ બંધાશે નહીં. એટલે કે છે એનો સ્વભાવ ક્યારે એ છોડી શકે એમ નથી. જડ ત્રણેય કાળમાં જડ છે અને ચેતન ત્રણેય કાળમાં ચેતન છે. આ વિવેક. જગતમાં પદાર્થો બે જ, જીવ અને અજીવ. સાહેબ એનો બેનો ભેદ? તો કે જીવ છે એ ત્રણ કાળમાં જીવ છે, એ કદી અજીવ ન થાય, અને અજીવ છે એ ત્રણેય કાળની અંદર કદી જીવ ન થાય. આ વિવેક ન થાય પછી ભ્રાંતિ થાય આપણને. કોમ્પ્યુટરમાં ઘણાને સજીવારોપણની ભ્રાંતિ થાય છે, મ્યુઝિક સિસ્ટમમાં ભ્રાંતિ થાય, મોબાઈલ લીધો હોય તો ભ્રાંતિ થાય કે આ તો જડ છે, છતાં જુઓ ચેતન જેવું કામ. ચેતન નથી, એને પોતાને કોઈ સ્વયંસ્ફૂર્ણ નથી. એ રિપીટ કરે છે જે પ્રોગ્રામિંગ કર્યું છે એ જ. પ્રોગ્રામિંગ સિવાયનું એ કંઈ કરી શકે નહીં, એ જાણી શકે પણ નહીં કે આ લાઈટ ગઈ, આ આવી, આ વોલ્ટેજ વધી ગયા, એ એનું કામ નથી. લાગતું હોય આપણને ચેતન જેવું, આ ભ્રાંતિ છે. વિવેક એ છે કે જડતે જડતરણ કાળમાં ચેતન ચેતન હોય. પછી બીજું કે છે આગળ, અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જે અજીવ પદાર્થો છે એ બે પ્રકારે છે. જીવ તો અરૂપી જ છે, જીવ અરૂપી છે. અને અજીવ પદાર્થ છે એમાં બે પ્રકાર છે, એ રૂપી પણ છે અને અરૂપી પણ છે. જીવ સિવાયના પાંચ તત્વ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પૂતગલ, આ પાંચ તત્વો છે. એ પાંચ અજીવ તત્વો છે અને જીવ જીવ તત્વ છે. બેયના સ્વભાવ જુદા છે. હવે અજીવની અંદરના બે ભાગ પાડ્યા કે અજીવમાં રૂપી પણ છે, અરૂપી પણ છે. ધર્માસ્તિકાય અરૂપી છે, આકાશ અરૂપી છે, કાળ અરૂપી છે, અધર્માસ્તિકાય અરૂપી છે, પૂતગલ રૂપી છે. એને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચારે ચાર ગુણો જેનામાં છે અજીવ તત્વમાં, એને પૂતગલ શબ્દ જૈન દર્શનમાં વાપર્યો છે. છે અજીવ, છે જડ, પણ એમાં આ ગુણ છે. અને એ ગુણને કારણે એનું સંઘાન, સંઘાયણ, દ્વય, આવી રચનાઓ થયા કરે છે. આ બધી રચનાઓ છે, મકાન રચનાઓ, બાંધ રચનાઓ, પુલો રચનાઓ, મહેલાતો બધી રચનાઓ, બધી રચનાઓ બને છે. અને એટલે જ ફેક્ટરીઓ છે. ફેક્ટરીઓનું કામ શું, એન્જિનિયરિંગનું કામ શું, કે દરેકે દરેક પદાર્થના રો મટીરિયલના ગુણધર્મ પકડી અને એને અમુક પ્રોસેસ કરે તો અમુક પદાર્થ બને. અને રોજ બને છે જગતમાં, 10,000 નવી આઈટમો બને છે રોજે રોજ. પણ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંત તો હેમનું હેમ. એ બધા જળ પદાર્થમાંથી, માટીમાંથી કેટલી ચીજ થાય, અસંખ્ય. જ્યાં સુધી પૂતગળનું વિજ્ઞાન ચાલશે, પદાર્થ વિજ્ઞાન, ત્યાં સુધી થયા જ કરશે. રૂપી છે પૂતગળ, રૂપી છે એટલે રૂપીના રૂપ પરિવર્તન બધા થયા કરે. તો કે છે કે અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. જીવોની સંખ્યા કેટલી, અનંતા. અનંતાનો અર્થ જૈન દર્શનમાં ગણિતની બહાર છે. શબ્દ પ્રયોગ વાપરે કે એક, અનેક, સંખ્યાત, પછી અસંખ્યાત અને પછી અનંતા. એટલે અનેક એટલે ઘણા બધા, કોઈ બીજા સાધનથી ગણી શકાય, લેખી શકાય. પણ સંખ્યાતા એટલે એ સંખ્યાના માપમાં આવી જાય. અસંખ્યાતા એટલે હવે સંખ્યાની બહાર વયા ગયા, આમ સંખ્યામાં છે પણ સંખ્યાનું કોઈ ગણિત આપણી પાસે નથી એને પકડવાનું. શાસ્ત્રમાં સરસ મૂક્યું છે, જુઓ જૂનું એટલું બધું ગણિત કે એકડા ઉપર 29 મીંડા મૂકો, એકડા ઉપર 29 મીંડા મૂકો, એમાં જે ગણિત આવે છે એ ગણિત છે અહીંયા, એને સંખ્યાતા કહેવાય કે અહીં ગણી શકાય ક્યાંક. કોમ્પ્યુટરમાં તો આજે નથી આવતું, આ ગણિત એમાં નથી આવતું, અને છતાં આપણા ગણિતાનું યોગની અંદર એ આવે. કે સાગરોપમનું આયુષ્ય કેટલું, પલ્યોપમનું આયુષ્ય કેટલું, નર્ક ગતિમાં દેવગતિમાં અમુક વિમાનમાં ગયો હોય તો એનું આયુષ્ય કેટલું, અનુત્તર વિમાનમાં એ જીવ જાય એ દેવગતિનું તો એનું 33 સાગરોપમ કોડાકોડી. હવે કોડાકોડીનું માપે આપણને ખબર નથી, સાગરોપમની ખબર નથી, પલ્યોપમની એ ખબર નથી, અને એ માપવા માટે ભૌતિક વિજ્ઞાન પાસે કોઈ સાધન નથી. તો આ બધા જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનની તીવ્રતાથી આ બધું માપ્યું છે અને એના વર્ણન લખ્યા છે કે આટલા આટલા યોજન મેરુ પર્વત છે, આટલા આટલા યોજન એ ભૂમધ્ય સમુદ્ર છે, આટલા આટલા યોજન એ આખો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, આટલા યોજન દૂર એ મહાવિદેહ ક્ષેત્ર છે, જંબુદ્વીપ છે, ભરત ક્ષેત્ર છે, આ બધું છે. સંખ્યાતામાં છે, પછી અસંખ્યાતામાં છે, અને અસંખ્યાતાની બહાર પછી નાખી નજરે પણ દેખાય નહીં, ગણાય નહીં, જેમ કે આકાશના તારા. અમાસની રાત્રે આપણે જોઈએ તો શરૂઆતમાં 5-5 દેખાય, પછી 200-500 દેખાય, પછી તો ઘણા દેખાય, અને એમાં જો પછી ઓલી આકાશ ગંગા નજરે ચડી જાય તો આપણને થાય કે આ તો અનંતતા છે, હવે આમાં માથાકૂટ કરવા જેવી નથી. આપણી મર્યાદાની બહાર, આપણી શક્તિની બહાર, આપણા સામર્થ્યની બહાર અનંતતા. એમ જીવ કેટલા છે અનંતતા. આજે કેટલી કલ્પના છે તો કે વસ્તી ગણતરી કરે એટલે આ પૃથ્વીની ગણતરી 6 અબજ મનુષ્યો છે, 6 અબજ. પછી દરેકે દેશ પોતાનું પશુધન કીએ કે અમારા દેશમાં આટલા પશુઓ છે, આટલી ગાય બકરી ભેંસ ઘોડા ગધેડા જે કંઈ કહીએ એ કીએ. ચાલો પછી પક્ષીઓ કેટલા, જીવાતો કેટલી, કેટલા ગણવા. ઘરની અંદર એક ચોમાસાની ઋતુ આવે અને વરસાદ પડ્યા પછી લાઇટ કરીએ અને જીવડાઓ થાય, કેટલા ગણશો. એવા લોકની અંદર કેટલા, કેટલી જીવાતોની ઉત્પત્તિ થાય છે. તો આ કહે છે કે ભાઈ અહીંયા તો આ બધા જીવ છે, જુદી જુદી ગતિના, જુદી જુદી યોનિના, અને એ જીવ તો જીવની સંખ્યા ગણી શકાતી નથી, પણ જીવના ઉત્પત્તિ સ્થાન ગણી શકાય છે. એ ગણ્યા છે, એ જ્ઞાની પુરુષોએ ગણીને આપણને આપ્યા 84 લાખ. એ જીવની સંખ્યા નથી, જીવની ઉત્પત્તિના સ્થાન આ જગતની અંદર 84 લાખ છે. પ્રત્યેક સ્થાનમાં કેટલા જન્મે તો અનેક પ્રકારના લોકો જન્મી શકે છે અને અનંત જીવો જન્મી શકે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણેય કાળ જુદા છે. જો વિવેક પકડવાનો છો આની અંદરથી, શબ્દો તો આવે છે બધા. એક તો અનંતા જીવો છે એટલે મગજની અંદર રાખવું જોઈએ કે કોઈ આ મર્યાદિત નથી. જીવોની સંખ્યા, એક ઇન્દ્રિય કેટલા હશે, બે ઇન્દ્રિય કેટલા હશે, તે ઇન્દ્રિય કેટલા હશે, 84 ઇન્દ્રિય કેટલા હશે, 5 ઇન્દ્રિય કેટલા હશે, એમાં સંજ્ઞા કેટલા, અસંજ્ઞા કેટલા, પરિપૂર્ણ કેટલા, વિકલાંગ કેટલા, અને એ સતત બદલાયા કરે, એની પર્યાય એની અવસ્થા છે. સુખ દુઃખના કારણે, કર્મના કારણે એ બધું બદલાયા કરે, પણ મૂળ જીવો બદલાતા નથી. એક પણ જીવ નવો ઉત્પન્ન થતો નથી અને એક પણ જીવ મરતો નથી. જે મરે છે એનું આ પર્યાય સ્વરૂપ અવસ્થા બદલાય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, આ પર્યાય બદલાઈ ગઈ. તારી મનુષ્ય પર્યાયમાંથી પશુ પર્યાય થઈ, પશુ પર્યાયમાંથી પક્ષી પર્યાય થઈ, પર્યાય બદલાય છે. પણ એનો એ જીવ જે પશુમાં હતો એ જ પક્ષીમાં છે, પક્ષીમાં હતો એ જ કીટ પતંગની અંદર નાના જંતુમાં છે, એ જ જીવ શુભ કામને કારણે દેવલોકમાં છે, એ જ જીવ ફરતો ફરતો મનુષ્યમાં આવશે. કેવું તંત્ર છે માર્ગનો વિવેક કરવામાં. આવા જીવો અનંતા છે, પણ દરેકે દરેક જીવ જુદો છે. પ્રત્યેક જીવને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, કોઈ કોઈના ઉપર આધારિત નથી, કોઈ કોઈના ઉપર અવલંબિત નથી, કોઈ કોઈનો આશ્રિત નથી. આ જુદા છે શબ્દનો અર્થ સમજવો પડશે કે કોઈ કોઈના ઉપર અવલંબિત નથી, આશ્રિત નથી, આધારિત પણ નથી. પ્રત્યેક જીવ પોતે સ્વતંત્ર છે, પોતાના સુખ દુઃખનો કરતા છે, પોતાના આનંદનો ભોગતા છે. જ્ઞાન દર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. હવે આ બધા આટલા આટલા જુદા જુદા, આટલી જાત, અનંતા જીવો પ્રત્યેક જુદા, આને ઓળખવાનું એક કોમન લક્ષણ જેવું આ તત્વ વિવેક જ્ઞાન દર્શન પ્રત્યેકમાં છે. નારકીના જીવમાં પણ છે અને સિદ્ધલોકના જીવમાં પણ છે કે પ્રત્યેક જીવ જ્ઞાન દર્શન આદિ લક્ષણ વાળો છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. જોવું જાણવું એ પ્રત્યેક જીવની પોતાની તાકાત છે. ફરીથી ઉદાહરણ લઈએ, ક્યાંક પથ્થર જળ પડ્યું છે અને જળની બાજુમાં કોઈ નાનો જીવ હશે, એ ચાલ્યો જતો હશે, અને અહીંયા કદાચ એવી ગરમી કે એવું કંઈ થયું તો કોની હલચલ થશે? આ ભાગશે કે ઓલું જીવ ભાગશે? એક મચ્છર હશે તો ઉડી જશે, એક કીડી હશે તો મંડે ચાલવા, એનાથી નાનું જંતુ હશે તો પણ ત્યાંથી ભાગશે. તો દુઃખ કોને અપ્રિય છે? દુઃખથી છૂટવા કોણ પ્રયત્ન કરે છે, અજીવ કે જીવ? વિવેક રાખો એટલે તરત ખબર પડશે કે જડ અને જીવ કેટલા જુદા છે, અને એનામાં શું ગુણ છે. તો જ્ઞાન ગુણ એનામાં છે એને ખબર પડી. એટલે કુદરતની અંદર આપત્તિઓ આવે છે તો એવા કેટલાય જીવો છે જે પહેલેથી ભાગે છે. ધરતીકંપ આવવાનો હોય તો ત્યાર પહેલા એ જીવોની દોડાદોડી હોય છે, એની ચીસાચીસ હોય છે, એને એક સંજ્ઞા થઈ જાય છે તો એ જડ નથી, એ જ્ઞાન સંપન્ન છે, દ્રષ્ટિ સંપન્ન છે, એ આપત્તિને જોઈ શકે છે. તો કે છે એ રીતે એ જ્ઞાન દર્શન આ જીવનો સામાન્ય ગુણ છે. હું આત્મા છું, જીવ છું, સત છું, ચેતન છું, નિત્ય છું, શાશ્વત છું. જ્ઞાન દર્શન મારો ગુણ છે, એ સદૈવ મારો ગુણ છે. કોઈ પણ યોનિમાં જાય, કોઈ પણ ગતિમાં જાય, કોઈ પણ લોકમાં જાય, કોઈ પણ અવસ્થા ધારણ કરે, કોઈ પણ દેહને ધારણ કરે, તો પણ જ્ઞાન દર્શન આ જીવનો ગુણ છે. આ વિવેક આવે તો જીવ અજીવનું જ્ઞાન થાય, તો જીવ રક્ષા અને હિંસા એનો હિંસા ક્યારે થાય? તું જીવને ઓળખતો તને ખબર પડે હિંસા હિંસાની વાત. દયા કોની કરીશ તું? પથ્થરની દયા કરીશ? લાકડાની કરીશ? ખબર જ નથી પડતી. એટલે 10 વૈકાલિક સૂત્રની અંદર કહ્યું છે કે જેને જીવા જીવનું ભાન નથી. સંસારમાં કેટલા બે જ પદાર્થો છે, જીવ અને અજીવ. પણ જીવ અને અજીવનું જેને ભાન નથી, એ શું ધર્મ પાડવાનો હતો? ધર્મનો અર્થ એવો કે જીવોનું રક્ષણ, જીવોનું પોષણ, જીવોની દયા, જીવોનો પરોપકાર, જીવોની સેવા. આ બધું બોલતો હોય પણ ખબર તો છે નહીં તને જીવ શું ને અજીવ શું. એના નથી લક્ષણની ખબર, એના ગુણની ખબર નથી. જ્ઞાન અને દર્શનાદિ લક્ષણ છે એ જીવનું લક્ષણ છે. પ્રતિક્રમણની અંદર આપણે આ દ્રષ્ટિકોણ આવે એટલે આવી ગાથાઓ અંદર મૂકી છે. બોલે કઈ ગાથા બોલો છો?
મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણ માત્ર નથી. અરે અરે, કેવી અદ્ભુત ગાથાઓ છે, કેવું અર્થ ગાંભીર્ય છે, મંત્ર સમાન ગાથાઓ છે.
જ્ઞાન લક્ષણ સિવાય કાંઈ મારું નથી, બાકી બધું અન્ય, એક પરમાણુ પણ મારું નથી. મારો ગુણ જ્ઞાન ને લક્ષણ, સદા સદૈવ જાગતો જીવતો ધબકતો એવો જીવ છે. તો કે છે એ જ્ઞાન દર્શનની લક્ષણે જીવ ઓળખાય છે, નહીં તો સાહેબ આ અનંતા પૂદગલની અંદર અને અનંતા અજીવમાં અમારે જીવને અજીવ જુદા કેમ પાડવા? પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. આ જીવ છે એ અરૂપી છે, પણ એ પોતે કેટલા પ્રદેશ, આકાશના પ્રદેશો છે એને અવગાહીને, એટલે અમુક પ્રકારના પ્રદેશની અંદર એ અવગાહીને રહે, સર્વત્ર નથી. જ્ઞાનથી વ્યાપક છે, પણ અસ્તિત્વથી પોતાના અસંખ્યાત પ્રદેશથી જોડાયેલો છે. સમજ નહીં પડી? આ જીવ છે, હવે આ જે ભ્રાંતિ જે છે, ઘણા કે ને બધે જીવ છે બસ પતી ગયો, એટલે છૂટી ગયા પોતે. જીવની આઈડેન્ટિટી ક્યાં છે? આજ દાખલા તરીકે હું અહીંયા બેઠો છું તો મારો જીવ, એ જીવના જે પ્રદેશો છે જ્ઞાન દર્શન વગેરે જ્યાં રહેલા છે, એનું અસ્તિત્વ જેનાથી છે, એક જુદો પ્રકારની મૂર્તિમંત એવું સ્વરૂપ એનું, એનો જથ્થો, એના ચૈતન્યનો, એ ચૈતન્ય ક્યાં છે? મારા શરીરની બહાર ખરું? જે વેદના મને થાય અહીંયા થાય, આનાથી બહાર જે કંઈ માનો કે અહીંયા અગ્નિ ચાલે છે તો મને કાંઈ વેદના થાય, પણ મારા હાથ ઉપર અગ્નિ આવે તો વેદના મને થાય છે. તો એ હું ક્યાં છું? તો કે દેહથી મર્યાદિત છું. દેહથી મર્યાદિત, દેહ અપેક્ષાએ પ્રત્યેક જીવ એ પોતાના અસંખ્યાત પ્રદેશમાં સ્થિર છે, એની બહાર નથી. સંકોચ વિભાજનનું વિકાસનું ભાજન છે. જો નાનો દેહ હોય તો નાનો, બધા એના પ્રદેશો છે, સંકોચાઈ જાય. હાથી જેવો દેહ હોય તો સમસ્ત આખા શરીરના પ્રદેશમાં ફેલાઈ જાય. સંકોચ અને વિસ્તાર એ એનો ગુણ છે. એક ક્ષુદ્ર કીડા રૂપે જન્મો હોય તો એમાં એ આખો સમાઈ ગયો, અને વિરાટ ઊંટ જેવો કે હાથી જેવો હોય તો આખા શરીરમાં એ પાછો ફેલાઈ ગયો. સંકોચ અને વિકાસ એનું વિભાજન છે. આ જીવનું સ્વરૂપ છે. દેહ અપેક્ષાએ એ દેહમાં જ છે. જેવો દેહ ધારણ કરે એનો વ્યાપ એમાં વ્યાપી જાય. વ્યાપી જાય એટલે એના અણુએ અણુની અંદર એ ચૈતન્ય ફેલાઈ જાય. જે દેહ ધારણ કરે, દેહ જડ છે, એમાં ધારણ કરેલો જીવ એ ગયો તો પોતાનો સંકોચ વિસ્તાર કરી અને સમગ્ર શરીર વ્યાપ્ત થઈ જાય. એટલે મને માત્ર અહીંયા જ વેદના થાય એવું નહીં, પગની અંદર કાંટો વાગે તો વેદના થાય, હાથમાં કાંઈ થાય તો વેદના થાય, પડખામાં કાંઈ થાય, પીઠમાં કાંઈ થાય તો મને થાય. કેમ કે ચૈતન્ય સમગ્ર શરીર વ્યાપ્ત છે. પણ અહીંયા તમે કોઈ ધોકો પછાડ્યો અહીંયા લાકડીનો, મને કાંઈ વેદના થઈ? તો કે જીવ બધે જ છે, બધે જ છે. શું બધે છે? ક્યાંય વેદના ન થાય. શું મેં જાણ્યું ત્યાં? કઈ નહીં. જ્ઞાન અપેક્ષાએ એક લોક વ્યાપક છે. જ્ઞાન અપેક્ષાએ લોક વ્યાપક છે. દેહ અપેક્ષાએ દેહથી મર્યાદિત છે. પણ મારું જ્ઞાન, મારું દર્શન, આ મારા ગુણ, એને કારણે હું સમસ્ત લોકાલોક વ્યાપ્ત છું. કોઈ પણ જગ્યાએ કંઈ પણ ઘટના બનતી હોય અને જો મારા જ્ઞાનના કર્મની અંદર આવરણ ન હોય તો હું બધું જ જોઈ શકું છું અને જાણી શકું છું. સર્વજ્ઞ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એને જ્ઞાનના જ્ઞાનાવરણીય કર્મના આવરણ દૂર થઈ ગયા છે. તો લોકાલોકને સમસ્તને એ સિદ્ધ ગતિનો જીવ જુએ છે અને જાણે છે. બધા પદાર્થોને જાણે, બધા પદાર્થોને જીવે, સમસ્ત જગતને જીવે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ. શુદ્ધ આત્મા છે, જો નિર્મળ ચેતના છે, એમાં કોઈ કર્મનું કલંક નથી, કોઈ આવરણ નથી. નિરાવરણ જ્ઞાન, નિરાવરણ દર્શન. તો એ લોકાલોકને જાણે છે, સમસ્ત વિશ્વને જાણે છે. આવા શુદ્ધ આત્માને આપણે ઈશ્વર કહીએ છીએ. અનાદિથી કર્મ ગ્રાહક છે. આ એક મોટું એનું દૂષણ છે કે જીવ અનાદિથી અજ્ઞાન અવસ્થામાં હોવાને કારણે કર્મનો ગ્રાહક છે. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી આ જીવ આ જગતની અંદર રહીને કર્મનો બંધ કર્યા જ કરે છે, કેમ કે આખું જગત એના માટે આશ્રવ છે. આવે જ છે એ પરિણામ, પાપના પરિણામ, કસાઈના પરિણામ, મોહના પરિણામ, મમત્વના પરિણામ, માયા, લોભ, કામ, ક્રોધ, આ બધા પરિણામો, કેમ કે આ મારાથી ભિન્ન છે એ જ્ઞાન હજી નથી, એ બોધ હજી નથી. અજીવને પણ પોતાપણું ગણે છે અને અજીવમાં પણ સમજે છે કે એ કાયમી છે, એ વિનાશી છે, એ અલ્પકાલિક છે, તું કાયમી છે, કોઈ તારું નથી, તારું થઈ શકે એવી વિશ્વમાં વ્યવસ્થા નથી, એવું વિશ્વનું બંધારણ નથી. એને કારણે કર્મનો ગ્રાહક છે. બસ આ એક મોટામાં મોટું કે કર્મ કોણ ગ્રહણ કરે, જીવ કે અજીવ? જીવ કર્મ ગ્રહણ કરે, અજીવ નથી કરતું. કેમ કે અજીવને મોહ હોય, આ પથ્થરને મારા પ્રત્યે મોહ કેટલો, આ ઘડિયાળ હું જીવનભર બાંધું તો ઘડિયાળને મારા પ્રત્યે મોહ કેટલો, એ ઘડિયાળ ખોવાઈ જાય, તૂટી જાય, દુઃખ થાય, વેદના થાય, સંવેદના થાય, એ મને થાય કે ઘડિયાળને થાય? અજીવને આ કંઈ નથી. તો બંધનમાં કોણ આવે? જીવ આવે. બંધન કોને? જીવને. મુક્ત કોને થવું છે? જીવને. વિવેક જાગી જાય આપણને આખો. પણ જુઓ એ કેવી રીતે કર્મનો ગ્રાહક છે, પછી સરસ શબ્દ છે, પૂરું કરીએ. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. ભલે કર્મ બાંધે અજ્ઞાનથી, અજ્ઞાનથી બાંધેલું કર્મ જાય ક્યારે? તો કે તથારૂપ સ્વરૂપ જાણ્યાથી. એ ખબર પડે કે જડ છે, કર્મનું સ્વરૂપ એ જડ છે, પર પદાર્થમાં થયેલી નિજ બુદ્ધિ છે. પ્રતીતિમાં આણ્યાથી, એને પ્રતીતિમાં લાવે કે મારું નથી અને મને મારાનો ભ્રમ થયો, માયા થઈ, મોહ થયો, મમત્વ થયું. પ્રતીતિમાં લાવ, તારું છે, તારું છે, એમ અનેક પ્રકારના વિકલ્પો કરવાથી ખબર પડે કે મારું નથી. મારું હોય તો જાય નહીં અને જે જાય તે મારું નહીં. છેલ્લે એ તો ઇતિશ્રીમાં છેલ્લે સમજાય, પણ નહીં તો કંઈ સાથે આવતું નથી. સિકંદરના ફરમાન વાંચી લેવા કે કંઈ સાથે આવતું નથી. મારું હોય તો મારાથી અભિન્ન હોય, પણ મારાથી ભિન્ન છે, મારા પહેલાં એ ચાલુ જાય છે, મારા સંતાનો છે, બે અવસ્થા છે. જો શુભનો ઉદય હોય તો સંતાન જેવું સુખ હે કંઈ નહીં, અને અશુભનો ઉદય હોય તો એના જેવો સંતાપ હે કંઈ નહીં. જે દીકરાથી સંતાપ થાય એ તાકાત છે જગતનો? કોઈ જીવ આપણને દુઃખી કરી શકે? આપણે કે હું કોઈની હાડી બાર ન કરું, પણ તારા ઘરમાં તો કે મિયાની મીંદડી, મારું કાંઈ ચાલતું નથી. આ વાત બરોબર પ્રતીતિમાં આણવાથી ખબર પડે કે જે કંઈ વસ્તુ છે સંયોગને કારણે છે. ભાઈ કોઈ સંતાન છે એટલે સુખ આપે, કોઈ સંપત્તિ છે એટલે સુખ આપે, ધન છે એટલે સુખ મળે જ, એવો કોઈ નિયમ નથી. એ બધું સંયોગોને આધીન છે. એ ધન હોય તો લૂંટાઈ પણ જાય. આ પ્રતીતિ પેલા યથાર્થ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થાય. પછી સ્થિર પરિણામ થાય કે વસ્તુનો યોગ એ પુણ્ય પ્રારબ્ધ, પાપનું પ્રારબ્ધ જે છે એ સુખ દુઃખના મારા સંયોગો જીવનમાં એ જે કંઈ છે એ પ્રારબ્ધને આધીન છે. મારે આધીન કંઈ નથી, મારાથી બધા પર છે, હું એનાથી પર છું. આવું સ્થિર પરિણામ થાય એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જેન કૃપાળુ દેવ તો હદ કરે છે. એક એક વસ્તુમાં આવું સ્થિર પરિણામ થાય તે કર્મથી નિવૃત્ત થાય છે. જો અત્યાર સુધી કર્મથી બંધાયેલો હતો પણ જાણ્યું, પ્રતીતિમાં લીધું, તો જાણવાની, પ્રતીતિમાં લેવાની અને સ્થિર પરિણામની ક્રિયા એને કહેવાય વિવેક. નહીં તો માત્ર ખબર છે પણ કાંઈ પરિણામ નથી, બહુ જ સાંભળ્યો પણ કાંઈ પરિણામ ન થયું, શબ્દો વાંચ્યા પણ કાંઈ પરિણામ ન થયું, વિવેક વિના મૂઢ થયો, મૂઢ પણ વાંચી લે. સ્વરૂપે જીવ વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે. આ જે પૂદગલમાં ગુણ છે, વર્ણ ગંધ રસ અને સ્પર્શ, એ જીવમાં નથી, નથી ને જીવમાં બે છે, જ્ઞાન અને દર્શન, અને પૂદગલમાં જ્ઞાન દર્શન નથી, નથી ને નથી. જીવ છે એ અજર અમર શાશ્વત વસ્તુ છે. વિવેક સમજાવે છે જૈન માર્ગનો. જીવ છે એ અજર અમર શાશ્વત વસ્તુ છે, અવિનાશી છે, અજર છે એ ઉત્પન્ન થતી નથી, અમર છે એનો નાશ થતો નથી, સનાકાળ છે, ત્રિકાલા બાધિત સત્ય છે, એ શાશ્વત છે, પૂદગલ નથી. પૂદગલનું રૂપાંતર થયા જ કરે, વર્ણ ગંધ રસ સ્પર્શને કારણે એનું રૂપાંતર બદલાયા કરે, એની રચનાઓ બદલાયા કરે, એ વિનાશ થાય, નવું સર્જન થાય, સર્જન વિસર્જનની ક્રિયા અજીવમાં ચાલ્યા જ કરે, નવા નવા રૂપો ધારણ કરે, એ એનો ગુણ છે. અને બે જ પદાર્થ જગતમાં, જીવ અને અજીવ. અને જે પદાર્થમાં ફેરફાર થાય છે એ રૂપીમાં થાય છે, અજીવમાં પણ અરૂપી અરૂપી જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી, પણ રૂપીમાં થાય છે. અને રૂપી એટલે પૂદગલ, પૂદગલ એટલે આ બધી વસ્તુઓ જે છે દેખાય છે તે આપણી ભોગ ઉપભોગ ભોગની પદાર્થ સામગ્રી, એ બધી પૂદગલ કહેવાય, એમાં વિનાશી છે. અને આપણને વધારેમાં વધારે મોહ શેની સાથે છે? રૂપી પૂદગલ સાથે. અરૂપી સાથે શું છે? ધર્માસ્તિકાય સાથે શું મોહ છે? આકાશ સાથે શું છે? તો આટલો જૈન માર્ગનો વિવેક પછી તરત અહીંયા અપૂર્ણ છે, આપણે અહીંયા પૂરો થાય છે, પણ આ જૈન માર્ગનો વિવેક છે. જીવ અને અજીવ, એના ગુણ, એના લક્ષણ, એનું સ્વરૂપ, અને એ જો જાય તો એક મોટો દોષ જે આપણામાં છે, કર્મ ગ્રાહકપણાનો, જે તમામ દુઃખનું કારણ, પરિભ્રમણનું કારણ એ છે કર્મ ગ્રાહકતા. એનાથી જીવ નિવૃત્ત થાય તો મુક્તિ મળે. મુક્તિ એ કર્મથી મુક્તિ છે, અને એ આ સમજણથી, અને સમજણ વિવેકપૂર્વકની સમજણથી. વિશેષ અવસર.